શ્રી પ્રવચન સાર ગાથા 127 તથા શ્લોક 7-9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 89.
આજ આશ્રયને વ્યક્ત કરતા શુદ્ધ નામનો મહિમા કરવામાં આવે છે. 126ની ગાથામાં શુદ્ધ નામથી આત્માને અભેદ અનુભવમાં લીધો. દ્રવ્ય સામાન્ય અધિકાર પૂરો થયો છે. આચાર્ય બે અહીંયા 3 કળશ લેખા છે. દ્રવ્યાંતર વ્યતિકર જેણે અન્ય દ્રવ્યથી ભિન્નતા દ્વારા આત્માને એક બાજુ ખસેડ્યો છે, અર્થાત પરદ્રવ્યોથી અલગ દર્શાવ્યો છે. આ શુદ્ધ નયનું કાર્ય છે. શુદ્ધ નયનું કાર્ય શું છે કે અન્ય દ્રવ્યથી ભિન્નતા દ્વારા પરપદાર્થથી ભિન્નપણું ઉપાસીને આત્માને એક બાજુ કર્યો છે, અલગ કર્યો છે, એટલે ભિન્ન કર્યો છે. ભિન્નતા દ્વારા ભિન્ન કર્યો છે. ભિન્નતા છે એ જાણીને પોતાને ભિન્ન અનુભવ્યો છે. તથા જેણે સમસ્ત વિશેષોના સમૂહને સામાન્યની અંદર મગ્ન કર્યો છે. પોતામાં ને પોતામાં જેટલી કોઈ વિશેષતાઓ છે દ્રવ્યગુણ પર્યાય સંબંધીની, એ તમામ વિશેષોને, સમસ્ત એટલે તમામ વિશેષોના સમૂહને સામાન્યની અંદર મગ્ન કર્યો છે. એટલે કે સમસ્ત પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલા દર્શાવ્યા છે. એટલે કોઈ વિશેષોની મુખ્યતા કરી નથી, સર્વ વિશેષોને ગૌણ કરીને એકાકાર સામાન્ય દ્રવ્યને જેને અવલંબનમાં લીધું છે. શુદ્ધ નયનું કાર્ય છે. એવો જે આ શુદ્ધ નહીં, એવો જે આ શુદ્ધ નહીં, ઉદ્ધત મોહની લક્ષ્મીને લૂંટીને લેનારો છે. એટલે કે મોહને એ નાશ કરનારો છે. લૂંટી લે છે એટલે નાશ કરે છે. મોહ ટકતો નથી, એનો નાશ થઈ જાય છે. તેણે ઉત્કટ વિવેક વડે, ઉત્કૃષ્ટ વિવેક વડે તત્વને, એટલે સ્વતત્વને, આત્મ સ્વરૂપને વિવિધ કર્યું છે. વિવિધ એટલે જુદું કર્યું છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને સર્વ જગતના પદાર્થોથી પોતાનો ઉત્કટ ઉત્કૃષ્ટ વિવેક વાપરીને જેણે જુદું પાડ્યું છે, એનો અર્થ એ થયો કે જગતમાં સર્વ પ્રકારના સંયોગો હોવા છતાં એમાંથી પોતાના આત્માને જુદો પાડવો, અલગ રાખવો, ભિન્ન કરવો એ ઉત્કૃષ્ટ વિવેક છે. એને વિવેક કહેવામાં આવે છે, મહાવિવેક છે. પરપદાર્થની સાથે સંગ કરવો તે અવિવેક છે. એમ અસ્તુ નાસ્તિ થઈ એવું શુદ્ધ નહીનું કાર્ય છે. ઉદ્ધત છે એટલે ઉદ્ધત છે. આ કોઈને ગણકારે નહીં તેને ઉદ્ધત કહેવામાં આવે છે. એને ખલાસ કરે છે. શુદ્ધ નહીં છે. ત્યાં પરદ્રવ્યથી ભિન્ન થયો એટલે પરદ્રવ્યના નિમિત્તે થતો જે મોહમાં પરદ્રવ્યનું નિમિત્ત છે, કોઈને કોઈ પરદ્રવ્યમાં નિમિત્ત થાય છે. એને શુદ્ધને ખલાસ કરે છે, લૂંટી લે છે અને ઉત્કૃષ્ટ વિવેકથી પોતાને જુદો પાડે છે, ભિન્ન કરે છે. પોતાનો ભિન્ન અનુભવ, પરદ્રવ્યથી ભિન્નપણાનો પોતાનો અનુભવ, એવું જે ભેદ જ્ઞાન, આ ભેદ જ્ઞાનનો વિષય છે. એવું જે ભેદ જ્ઞાન એ ઉત્કૃષ્ટ વિવેક છે. એ શુદ્ધ નહીં દ્વારા કરવામાં આવે છે. હવે શુદ્ધની વડે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા શ્લોક દ્વારા કરી દ્રવ્ય સામાન્યના વર્ણનની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. પિતા અધિકાર છે નિત્ય પ્રજ્ઞાપનમાં આ દ્રવ્ય સામાન્ય અધિકાર એટલે સર્વ દ્રવ્યોને સામાન્યપણે આ રીતે દ્રવ્યગુણ પર્યાયનો પ્રકાર છે એ વિષયનું વર્ણન કર્યું. પછી દ્રવ્ય વિશેષમાં છ દ્રવ્ય આવે છે, એ દ્રવ્ય વિશેષ છે. ઇતિ ઉચ્છેદાદ પરપર્ણતે કર્તુ કર્મ આદિ ભેદ ભ્રાંતિ ધ્વંસાત પિચ સુચિરાદ લબ્ધ શુદ્ધાત્મ તત્વ સંચિન માત્રે મહસિ વિશદે મૂર્છિત ચેતનોયમ સાસ્યત ઉદ્યત સહજમયમાં સર્વદા મુક્ત એવ. અર્થ એ રીતે પરપર્ણતિના ઉચ્છેદ દ્વારા અર્થાત પરદ્રવ્યુ પરિણમનના નાશ દ્વારા જે પરદ્રવ્ય સહિત જેટલું કોઈ પરિણમન જીવનું થતું હતું વિકારી એને પરપરિણતિ કહેવામાં આવે છે. પરના આશ્રય થતી પરિણતિ તે પરપરિણતિ એ આત્માની સ્વપરિણતિ નહીં. તેના ઉચ્છેદ દ્વારા પરપરિણતિનો મૂળથી છેદ કર્યો નાશ કર્યો તેમજ કરતા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ ભેદ આત્મામાં કરતા કર્મ કરણ વગેરેના જે ભેદ છે એ જીવને ભ્રાંતિથી ઉત્પન્ન થયેલા છે. જ્ઞાન નહીં, ભેદનું જ્ઞાન નહીં, એ જ્ઞાન જુદી ચીજ છે અને ભ્રાંતિ જુદી ચીજ છે. ભેદનું અવલંબન ભ્રાંતિથી થાય છે, ભેદનું સાધન થવું અને ભેદનું જ્ઞાન થવું એ બીજો વિષય થઈ ગયો. એમ તો અહીં તો ભેદનું ભેદ ભેદ જીવનમાં રહેલા ભેદો વિશેષો એનું અવલંબન હે છે એમ બતાવું છે. એટલે એમ કહે છે કે કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ છે મારામાં ભેદ છે, હું કરતા છું, હું કરતા થઈને મારા કાર્યને કરું છું, હું અનુભવનાર મારા શુદ્ધાત્માના અનુભવને પામું છું, એવા જે ભેદ એ આત્માને આત્માની વચ્ચે હોય શકે માણસ નથી કહેતા. એ ઘરમાં ને ઘરમાં વ્યવહાર ન હોય, પોતાનું હોય ત્યાં વ્યવહાર ન હોય. વ્યવહાર ક્યાં હોય કે જ્યાં જુદાપણું હોય ત્યાં વ્યવહાર હોય છે. આવું તો બને છે કે નહીં? જ્યાં પોતામાં ને પોતામાં પોતે જ અનુભવનાર, અનુભવાનાર પણ પોતે, અનુભવનાર પણ પોતે, ત્યાં એ બે વચ્ચે ભેદ પાડવો તે ભ્રાંતિ છે, એ અજુગતું છે, અયોગ્ય છે એમ કહે છે. એટલે એને ભ્રાંતિ કહેવામાં આવી છે. એવું એમ અભેદપણું લીધું 126માં આપી દીધું ને, હું કરતા છું, હું જ કરણ છું, હું જ સાધકતમ છું, હું જ સુખ છું એમ કહીને એમાં અભેદતા લીધી છે. વિસ્તાર કર્યો પણ હું જ છું એ બધું હું જ છું એમ કહે છે એટલે એમાં ભેદ નથી એમ કહેવા માંગે છે. ભેદને કહેતા જાય છે અને એનો નિષેધ કરતા જાય છે એ શૈલી છે, અધ્યાત્મની પદ્ધતિ છે. ભેદ કેવા કેવા છે એ ખબર નથી એમ નથી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદોની ખબર હોવા છતાં ભેદને જરા પણ ઉપાધિ કરતા મુખ્ય કરતા નથી. જેમ પરપર્ણતિનો ઉચ્છેદ કરવામાં આવે છે એમ ભેદની ભ્રાંતિનો પણ નાશ કરવામાં આવે છે, બે સાથે છે. એમ કે ભેદનું પ્રયોજન નથી પૂછે છે ને કયા ગુણ ની કઈ પર્યાય, ફલાણો શું, આમ શું, આમ બહુ ભેદ થી પૂછે. લાંબુ લાંબુ ક્યારે થાય કે બહુ ભેદ થી કહે અને બહુ ભેદ થી પૂછે ત્યારે. પણ ખરેખર પરમાર્થથી જોવામાં આવે તો ભેદ નું પ્રયોજન નથી. એટલે તો ચોથા થી બહાર નીકળતા નથી, પાંચમું આવતું નથી, ચિંતા પકડતા નથી. હે ભેદોની ચર્ચા ઘણા સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આ તો ભેદોની વાત થાય છે તો ઘણું સ્થૂળ, એની સ્થૂળમાં સ્થૂળમાં વિહીમું સ્થૂળ આવે એવું, એટલું બધું સૂક્ષ્મ ભેદોની ચર્ચા થાય. પણ એ બધું કાંઈ કાર્યકારી નથી, જીવથી જીવને એનાથી કાંઈ પ્રયોજનની સિદ્ધિ નથી. પણ ત્યાં બીજો કોઈ ધંધો નથી એટલે આપસમાં ચર્ચા કરે નહી, એમ ખ્યાલ છે, સમજે તો છે, સમ્યક દ્રષ્ટિ છે, સમજે તો છે, પણ શું કરે, પોતાનો પુરુષાર્થ જ એટલો હીણો છે ત્યાં, એટલો જ એવો રાગનો પ્રવાહ છે, એને લઈને એને એમાં એમાં રોકાય છે. એમાં છે ને પર્યાય છે, તો કર્તા બુદ્ધિનો તો વિષય નથી, ખ્યાલ આવે છે, જ્ઞાન થાય છે, બસ એટલી વાત છે. કોઈ પર્યાયને કરી શકાય છે, રચી શકાય છે, બનાવી શકાય છે, ટાળી શકાય છે, એ તો વસ્તુની સ્થિતિમાં નથી, એવું પણ જ્ઞાન વર્તે છે. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને એમ કહેવામાં આવે કે હવે સમ્યક દર્શન તો આપને થઈ ગયો, હવે આપ વહેલામાં વહેલી તકે ચારિત્ર અંગીકાર કરો ને, હે એમાં શું તમને ખોટ છે, એ તો આત્માની શુદ્ધિ વિશેષ થાય છે એમાં. તમારી ભાવના છે, એ તો વાત તો સાચી છે કે મારી અંતરંગની ભાવના છે, તો પણ એ કઈ લાઈવું લવાતું એ સહજ છે ને. રસમાં એટલે હા, રસ રસ વિશેષ હોય તો વેગ વિશેષ હોય, પણ ત્યાં એવો રસ મંદ હોય છે, બસ એટલી વાત છે. રસ છે ત્યાં મંદ હોય છે, એમને કાળ ચાલ્યો જાય છે, બધું જ ક્રમબદ્ધ છે, હશે ક્યાં સવાર છે, ક્રમબદ્ધ છે જ બધું. માને તો કે ના માને, છ દ્રવ્યોની અનાદિ આનંદ પરિણામ શૃંખલા છે, ક્રમબદ્ધ જ છે, છ દ્રવ્યોની તમામ પદાર્થોને કોઈ સ્વીકારે ન સ્વીકારે એને કઈ એથી કઈ દ્રવ્યને મતલબ નથી કે મારી વસ્તુ સ્થિતિને કોઈ સ્વીકારે તો હું મજબૂત થાવ, મારી વસ્તુ સ્થિતિ અનુસાર કોઈ જીવ ન સ્વીકારે તો મને કઈ ખામી આવે, એવું કઈ છે ને. જ્ઞાની સ્વીકારે ને અજ્ઞાની ન સ્વીકારે એવો અનાદિનો શિરસ્તો ચાલ્યો આવે છે, પણ વસ્તુને કઈ એની પડી નથી. બહુ સારી વાત લીધી છે, પરપરણતિના ઉચ્છેદ દ્વારા તેમજ કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ, આ સૂક્ષ્મ વાળાનો વિષય છે. બુદ્ધિ ઘણી હોય, સૂક્ષ્મ ઘણો હોય, અને ઘણા શાસ્ત્રોમાં માથું મારી શકે એવી બુદ્ધિ હોય તો એ ઘણા ભેદો અને ભેદો પ્રભેદોથી જાણે એને, અને જાણ્યા પછી એ ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં, ભેદોની ભ્રાંતિમાં એ રોકાય જાય. એક વિષય જેવો છે, એને એમ થાય કે જ્ઞાન થાય છે મને, પદાર્થના વિષયમાં જ્ઞાન થાય છે, જ્ઞાન જ્યારે મને જ્ઞાન થાય છે ત્યારે મને થોડીક શાંતિ પણ રહે છે, કશાની મનતા તો થાય જ ને, એ તો સીધી વાત છે. એટલું ભ્રાંતિ થાય છે ભેદોમાં, તેનો પણ નાશ દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્વને ઉપલબ્ધ કર્યું છે, છેલ્લે જેણે શુદ્ધાત્મતત્વને પ્રાપ્ત કર્યું છે, એવો આત્મા ચૈતન્ય માત્ર ચૈતન્ય માત્ર રૂપ વિષદ તેજમાં લીન થયો શકો જયારે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ ને પ્રાપ્ત કરતા અનુભવતા ઉપલબ્ધ કર્યું એટલે અનુભવ કરતા ચૈતન્ય માત્ર રૂપ વિષદ તેજમાં લીન રહ્યો થકો હું ચૈતન્ય માત્ર છું એવા સ્વરૂપ જ્ઞાન ના પ્રકાશમાં લીન રહ્યો થકો એને તેજ અથવા પ્રકાશ કહેવામાં આવે છે. કેમ કે જ્યાં નિર્ભ્રાંત દશા છે એને જ્ઞાન નો પ્રકાશ કહેવામાં આવે છે. એવી જે આત્માની ઉપલબ્ધિ રૂપ દશા છે એ લૌકિક જીવોમાં એવું પરિણામ ક્યાંય દેખાયું નથી એમ નહીં હોવાથી એને અલૌકિક કહેવામાં આવે છે. કેમ કે લોકમાં એ જાતના પરિણામ જોવામાં આવતા નથી. જગતના વ્યવહારમાં તો મુખ્યપણે રાગના પરિણામ જોવામાં આવે છે. ચૈતન્ય માત્ર રૂપ એટલે અનુભૂતિ એવા વિષદ તેજમાં લીન રહ્યો થકો પોતાના સહજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. પોતાના સહજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે પોતાના સ્વરૂપના મહિમામાં એ લીન રહીને લીન રહ્યો થકો મુક્ત જ રહે છે. એને ક્યાંય એના પરિણામને પ્રતિબંધ થતો નથી. પરદ્રવ્યમાં અટકવું બદ્ધ થવું એવું એમાં બનતું નથી. પોતાના સ્વરૂપના મહિમામાં અંતર્મુખના મહિમામાં એ લીન રહી છે લીન રહીને મુક્ત જ રહે છે. ક્યાં એને બંધન છે નહીં. બધા શબ્દો છે ભાવ છે તે ભાવ છે ને શબ્દ છે એ શબ્દ છે. આચાર્યદેવને તો એક આ તો કળશ રચ્યા છે ને વિશેષ સ્વરૂપનો રસ આવ્યો છે એમાં પદની રચના કરી છે. ગદ્ય છોડીને પદમાં આવ્યા ને એ વિશેષ રસનું સૂચિત છે. એ તો એમ જ આવે ને પણ એ આ તો શું છે શબ્દોમાં મર્યાદિત શબ્દો આવે છે. જ્યાં એ મુક્ત ભાવ છે એ મુક્ત ભાવની મસ્તી પણ કોઈ અલૌકિક પ્રકારની હોય છે. કેમ કે જે પરિણતિને ક્યાંય પ્રતિબંધ નથી એવું જે એનું અંતરમાં લીન થતું અંતરમાં ડૂબતું આત્મવૈભવમાં તો એક રસ છે ને એક રસ પરિણામ છે એ સદાય મુક્ત જ રહેશે. એને ક્યાંય પ્રદેશમાં પછી પ્રતિબંધ છે. આઠમો શ્લોક છે. હવે શ્લોક દ્વારા નવા વિષયનું એટલે હવે પછી નિરૂપિત કરવામાં આવતા વિષયનું દ્રવ્ય વિશેષના વર્ણનનું સૂચન કરવામાં આવે છે. સૂચનાકારું છે. દ્રવ્ય સામાન્ય વિજ્ઞાન નિમ્નમ કૃત્વેદી માનસમ તદ વિશેષ પરિજ્ઞાન પ્રાગભાર ક્રિયતે અધુના. એ રીતે દ્રવ્ય સામાન્યના જ્ઞાનથી મનને ગંભીર કરીને ઉપર ઉપરથી વાંચીને નહીં. દ્રવ્ય સામાન્યનો વિષય એવો છે કે જે સ્વરૂપ સંબંધીની ગંભીરાતને પકડે છે એવો વિષય છે. મનને ગંભીર કરીને એમ બીજું છે દ્રવ્ય સામાન્યના જ્ઞાનથી મનને ગંભીર કરીને ગંભીર એટલે ગંભીર જ છે આમ તો થાય છે. ગંભીર એટલે જ્યાં વજન રહે છે અને વૃત્તિ ઉપર છલ્લી રહેતી નથી એને ગંભીરતા કહેવાય. ઊંડાણમાં જાય છે વિષયના સો વસ્તુ છે એના વિષયના સ્વભાવના ઊંડાણમાં જાય છે પરિણામ એને એની ગંભીરતા કહેવામાં આવે છે. વજન પડે છે ને જ્યાં વજન પડે છે એની ગંભીરાત લેવામાં આવે છે. હવે દ્રવ્ય વિશેષના પરિજ્ઞાનનો પ્રારંભ કરવામાં આવે છે. દ્રવ્ય વિશેષ છ દ્રવ્યો છે જુદા જુદા ભિન્ન ભિન્ન એ સંબંધીના જ્ઞાનનો અહીંથી આરંભ કરવામાં આવશે. આમ શ્રીમદ ભગવદ્ કુંડાચાર્ય દેવપ્રણીત શ્રી પ્રવચન સાર શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત તત્વદીપિકા નામની ટીકામાં ગ્રહી તત્વ પ્રજ્ઞાપનને વિશે દ્રવ્ય સામાન્ય પ્રજ્ઞાપન સમાપ્ત થયું. દ્રવ્ય વિશેષનું પ્રજ્ઞાપન કરે છે, અર્થાત દ્રવ્ય વિશેષોને દ્રવ્યના ભેદોને જણાવે છે. તેમાં પ્રથમ દ્રવ્યના જીવ જીવપણારૂપ વિશેષને નક્કી કરે છે. દ્રવ્ય છે એમાં બે ભેદ છે. વિશ્વમાં જે પદાર્થો છે એમાં એક જીવ નામનું દ્રવ્યની જાતિ છે અને બાકીના બધા અજીવ જાતિના દ્રવ્યો છે, એમ પ્રધાનપણે બે ભેદ પડે છે, જીવ અને અજીવ. એવા બે ભેદોને સામાન્યપણે અહીંયા દર્શાવવામાં આવે છે. દવમ જીવમ અજીવમ, જીવો પણ ચેરણો ઓગમો, ઓગલ દવ મોહમ અચેરણમ અવધી અજીવમ. ચેતના ઉપયોગમય ચેતનામય તથા ઉપયોગમય તે જીવ છે, આ જીવનું લક્ષણ બાંધ્યું. અને ભૂતગળ દ્રવ્ય આદિ અચેતન દ્રવ્યો તે જીવ છે, જીવનું લક્ષણ ચેતના ઉપયોગ બાંધ્યું. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ છે, એનાથી જીવનું અસ્તિત્વ નક્કી થાય છે. 14 માર્ગના જ્ઞાન માર્ગના લીધે છે જીવને નક્કી કરવાનો માર્ગ, એમાં જ્ઞાન માર્ગના એ દ્વારા પણ જીવનું સ્વરૂપ નક્કી અસ્તિત્વ નક્કી થાય છે. ટીકા. અહીં આ વિશ્વમાં દ્રવ્ય એકત્વના કારણભૂત દ્રવ્યત્વ સામાન્યને છોડ્યા વિના તેમાં રહેલા વિશેષ લક્ષણોના સદભાવને લીધે એકબીજાથી જુદા પાડવામાં આવતા જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે. એના વિશેષોથી જુદા પાડે ને તો વિશેષો છે, ભેદો છે. તો કહે છે કે અભેદને છોડ્યા વિના એના ભેદને કહેવા માંગીએ. આપસમાં દ્રવ્યોને જુદા પાડવા છે ને તો એના વિશેષોથી જુદા પડશે. ઘણા માણસો છે, એમાંથી કોઈ માણસને જુદો પાડવો હોય તેનું લક્ષણ જુદું બતાવવું પડે. તો અહીંયા એમ કહે છે કે ઘણા દ્રવ્યો છે એમાં જીવને જુદો પાડવો છે તો એનો વિશેષ ભેદ ઉપયોગ કહેશું. તો પણ એકત્વના કારણભૂત જે દ્રવ્ય સામાન્ય છે એને છોડ્યા વિના જ આ વાત કરવામાં આવે છે. શૈલી જોઈ ને કથનની પદ્ધતિ, કે અહીં આ વિશ્વમાં જે દ્રવ્ય છે તે દ્રવ્યમાં રહેલા વિશેષ લક્ષણના સદભાવને લીધે આપસમાં એકબીજાથી જુદા પાડવામાં આવતા તે દ્રવ્યના એકત્વના કારણભૂત જે દ્રવ્ય સામાન્ય છે એને છોડ્યા વિના જ આ વાત કહેવામાં આવે છે. એટલે કે એને રાખીને કહેવામાં આવે છે. માણસ કોઈ શરત કરે છે ને તો બધી વાત સાચી, પણ આ વાત આપણી મુખે રાખીને પછી જે કાંઈ વિચારવું હોય તે વિચારીએ, એ વગર કાંઈ વિચાર કરવો નથી, એમ કહેવામાં આવે છે કે નહીં? સબ્જેક્ટ ટુ હે જીવ ને અજીવ નહીં, પોતાના દ્રવ્ય દ્રવ્યને પોતાનું જે દ્રવ્ય સામાન્ય છે એના એકત્વના કારણભૂત દ્રવ્ય સામાન છે. દરેક દ્રવ્યને પોતાનું ત્રિકાળી સામાન છે ને, એ ત્રિકાળી દ્રવ્ય સામાન છે એના એકત્વનું કારણભૂત છે અને પરથી ભિન્નતાનું કારણભૂત આપોઆપ છે. પણ પરથી ભિન્નતા આપસ આપસની જે ભિન્નતા છે એ તો એના વિશેષ લક્ષણોથી જુદું પડે છે. જીવનું લક્ષણ ચેતન, ચેતના ઉપયોગ, અને અજીવનું લક્ષણ અજડપણું, અચેતનપણું. તો એ બેના લક્ષણમાં બંનેના વિશેષતા બતાવી, બે દ્રવ્યની. પણ એ બંનેની વિશેષતા બતાવી એટલે ભેદની ભ્રાંતિ ન થાય, એટલા ખાતર આ વાત પાયામાં રાખે. ભેદની મુખ્યતા થઈ જાય અને એટલા ભેદરૂપ દ્રવ્ય જણાઈ જાય તો એને અભેદનું અવલંબન રહે નહીં, સમજાય નહીં એને. ખરેખર તો વસ્તુ અભેદ જ છે. 20 વારના તાકામાં વારે વારે ઘડ ભલે હોય પણ સાંધો છે નહીં. છે સાંધો ક્યાંય? 20 વારના 20 સાંધા છે એની અંદર, એમ નથી. એ ભેદથી 20 વાર કહેવાય છે. વસ્તુતા એ તો એ અખંડ કાપડ છે, એ ક્યાંય અખંડ પડે છે એમ. એને એનું કોઈ માપ દેખાડવા એની વિશેષતા કહેવામાં આવે, છતાં વસ્તુ અખંડ છે. વસ્તુમાં ક્યાંય ખંડ છે એમ. અનેક ભેદોથી એનું અનેકપણું સૂચિત થતું હોવા છતાં એકત્વના કારણભૂત દ્રવ્ય સામાન્યને છોડ્યા વિના જ તેમાં રહેલા વિશેષોના સદભાવને પરથી ભિન્ન પાડવા માટે કહેવામાં આવે છે. પ્રયોજન શું છે આમાં પણ? પ્રયોજન આ છે કે એને અનાદિથી ભેદ જ્ઞાન કર્યું નથી. તો ભેદ જ્ઞાન કરવામાં પોતે ખરેખર તો પોતે એકત્વરૂપ છે, છતાં પરની સાથે એનું જોડાણ છે એની ભૂલ છે. એટલે જોડાણને કાપવા માટે એને છેદ અથવા ભેદ કરવામાં આવે છે. એવું જ એ જ્ઞાન, એ જ્ઞાનમાં ખરેખર સ્વરૂપની અપેક્ષા હોવા છતાં કથનમાં પરની અપેક્ષા લેવામાં આવે છે. વિજ્ઞાનમાં તો ખરેખર સ્વરૂપ જ્ઞાનની લીનતા છે, તો પણ પરથી જુદો પડ્યો એમ કહેવા માટે એને ભેદજ્ઞાન કહેવામાં આવે છે. એવી કથનમાં અપેક્ષા આવે છે. પણ એમ કે પોતાની વાત, પોતાના એકત્વની વાત પોતામાં પોતાને માટે લેવી, એમાં પરને વચમાં શું કરવા લાવવો? પરદ્રવ્યને વચમાં શું કરવા લાવવો? જે ગામ જવું નથી એનું નામ શું કરવા લેવું? કે ભાઈ એ ગામ જવું નથી પણ એ ગામ ગયો છું ત્યાંથી પાછું તો જરૂર વળવું છે, એમ તો છે કે નહીં? કે એમ નથી, એટલા માટે એની અપેક્ષા આવ્યા વિના રહેતી નથી. એકત્વના કારણભૂત છે, એકત્વ સ્વરૂપે છે એ કાર્ય કારણ તો ભેદથી કહેવામાં આવે છે. દ્રવ્ય સામાન્ય કહો કે નિર્ભેદ દ્રવ્ય કહો કે એકરૂપ દ્રવ્ય કહો જેમાં અનેક પણ નથી એવું દ્રવ્ય કહો, બધું એકાર્થક છે. પણ આ તો વિશેષથી જુદું પાડે છે એટલે વાત સાથે સાથે રાખતા જાય છે. દ્રવ્ય ચૈતન્ય ઉપયોગમય જીવ છે એમ ઉપયોગનો ભેદ પાડ્યો, જ્ઞાનનો ભેદ પાડ્યો કે જ્ઞાન તે આત્મા, તો પણ એમ કહે છે કે દ્રવ્ય સામાન્યને છોડ્યા વિના એના વિશેષને અહીંયા કહેવામાં આવ્યું છે. દ્રવ્ય સામાન્યને છોડીને અહીંયા વિશેષને કહેવામાં આવ્યું છે એવો એકાંત અહીંયા કર્યો નથી. એકાંત ન થાય ને એટલા માટે પ્રવચન સારની આ બહુ વિશિષ્ટ શૈલી છે. કેમ કે જ્યાં જ્ઞેયનો અધિકાર છે એટલે જ્ઞેયનો વિસ્તાર છે, ત્યાં જ્ઞેયમાં અનેક પ્રકારના જે ભેદો રહેલા છે એને વિચારવામાં આવે છે. તો પણ એમ સાથે સાથે કહેવામાં આવે છે કે આ જે ભેદો કહીએ છીએ એ તો ફક્ત પરથી જુદો પાડવા માટે ભેદજ્ઞાનની ભાવના, ભેદભાવના માટેની આ વાત છે. બાકી એમાં સ્વરૂપનું જે એકત્વ છે, દ્રવ્ય સામાન્ય સ્વરૂપ છે. કારણભૂત દ્રવ્ય સામાન્યને છોડ્યા વિના જ તેમાં રહેલા વિશેષ લક્ષણોના સદભાવને લીધે એકબીજાથી જુદા પાડવામાં આવતા આપસમાં જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે છે, જુદાપણાને પામે છે. ત્યાં હવે જીવની ઓળખાણ કરાવે છે. જીવનો આત્મદ્રવ્ય જ એક ભેદ છે, જીવ છે એ એક ભેદે છે. જીવની જાતિ કેટલી કે બસ એક જાતના જીવ છે, જેટલા જગતમાં જીવો છે તે તમામ એક જાતના છે. ચેતના લક્ષણ એક જાતિના છે, જાતિ અપેક્ષા એ એક છે. અવસ્થાના ભેદો ગૌણ કરીને કહે છે, કોઈ સિદ્ધ હોય, કોઈ સંસારી હોય, કોઈ સાધક હોય, કોઈ બાધક હોય, ચાર ગતિમાં કોઈ ગતિમાં હોય, ત્રિંજમાં એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પંચેન્દ્રી જીવો હો, તો પણ બધાની જાતિ એક છે, એક જાતના જીવો છે. જીવ કહેતા એમાં ભવ્ય ને અભવ્ય એ બે જાત પણ પાડી નથી. ભવ્ય ને અભવ્ય બે જાતના તો ખરા કે નહીં, એ પરિણામની મુખ્યતાથી વાત છે. ભવ્યપણું, ભવ્યપણું ને અભવ્યપણું છે એ તો પરિણામની મુખ્યતાથી વાત છે. શું એ સ્વભાવની મુખ્યતાથી વાત છે? પારિણામિક ભાવે હોવા છતાં એમ છે. ત્યાં જીવનો આત્મદ્રવ્ય જ એક ભેદ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જેવો આવે છે, બધા એક જાતના છે. સમદ્રષ્ટિ જેવો કોઈ જીવ ઊંચો છે, કોઈ જીવ નીચો છે, આ સ્વમતનો છે ને આ પરમતનો છે, આ જૈન છે ને અજૈન છે, એ જીવની જાતિમાં ભેદ નથી. જીવ જાતિએ તો બધા જૈન જ છે, જીવની જાતથી તો બધા વિતરાગ સ્વરૂપ છે ને, એટલે એને જૈન કહેવામાં આવે છે. જૈન એટલે જેને રાગ ઉપર વિજય મેળવ્યો, તેને સ્વભાવ જાતિથી તો બધા રાગથી વિજય મેળવવાનો જ બધાનો સ્વભાવ છે, રાજથી હીણો થવાનો કોઈનો સ્વભાવ નથી. ત્યાં જીવનો આત્મદ્રવ્ય જ એક ભેદ છે, અને અજીવના પુદ્ગળ દ્રવ્યો, ધર્મ દ્રવ્યો, અધર્મ દ્રવ્યો, કાળ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય એ પાંચ ભેદ છે. એમ થઈને છ ભેદ જોવામાં આવે છે દ્રવ્યોના. વિશ્વની અંદર દ્રવ્યના છ ભેદ છે, છ જાતિ અપેક્ષાએ. પછી સંખ્યા અંદર કેટલી છે એ બધા એનો ભિન્ન ભિન્નનો વિષય થઈ ગયો, પણ જાત છ છે. જીવનું વિશેષ લક્ષણ ચેતના ઉપયોગમયપણું છે. ચેતનામયપણું અથવા ઉપયોગમયપણું તે જીવનું વિશેષ લક્ષણ છે, કે જેના દ્વારા જીવ જુદો ઓળખાય છે. પોતે બીજાથી જુદો છે ઉપયોગ લક્ષણ દ્વારા ઓળખાય છે. અને ઉપયોગમાં એટલે જ્ઞાનનું જે વેદન છે એના દ્વારા એ જુદો ઓળખાય છે. ઉપયોગમાં વેદન લેવું પાછું, કેમ કે સ્વવેદનમાં પરવેદન નથી, અહીંથી જુદો પડે છે ને. સ્વસંવેદનમાં અથવા જ્ઞાનમાં જ્ઞાન સિવાય પરનું વેદન થઈ શકતું નથી. માનવું તે ભ્રાંતિ છે. હાજી શું ચેતના લીધો છે ને, ચેતના ઉપયોગમાં પણ એમ કેતા બંને નો અભેદ કરી લીધો. ચેતના ઉપયોગ કહો એટલે એમાં જ્ઞાન દર્શન બંને આવી ગયા. પછી એમ તો જીવના લક્ષણના ભેદો ઘણા છે, પણ આ તો જેનાથી ઓળખાય છે અથવા જ્ઞાન અને દર્શન એવા ભેદો પાડવાનું પણ ચેતનામાં પ્રયોજન નથી. ચેતનાને ઓળખે જ્ઞાન દર્શન એમાં આવી ગયા. દર્શન તો એટલો સૂક્ષ્મ છે, દર્શન ઉપયોગ કે મતિ જ્ઞાન પહેલા થાય છે. તો હવે મતિ જ્ઞાનનો ઉપયોગ થાય એમાં ઈહા અવાય અને ધારણા, અવાય થાય ત્યારે કઈ ખબર પડે છે. ઈહામનો ઈહાનો ઉહાપો થાય છે ત્યાં સુધી તો ખ્યાલમાં આવતો નથી. અવગ્રહ ઈહા અવાય ત્રીજા પદમાં ખ્યાલ આવે છે. અવગ્રહ થાય પછી ઈહા થાય પછી અવાય થાય ત્યારે ખબર પડે કે આ મતિ જ્ઞાન થયું. તો દર્શન ઉપયોગ તો એ પહેલા થાય છે. જ્ઞાનમાં મતિ જ્ઞાનના ત્રીજા સ્ટેજમાં એને ખબર પડે છે છદ્મજીવને કે મને આ વિષયનું મતિ જ્ઞાન થયું. દર્શન ઉપયોગ તો એને લક્ષમાં આવતો નથી, જ્ઞાનમાં પકડાતો નથી. હા, વેદન છે ને એનાથી ભીન પડે છે. કેમ કે જ્ઞાનમાં જ્ઞાન સિવાય પરનું વેદન થઈ શકતું નથી. જ્ઞાનમાં જ્ઞાન સિવાય પરનું વેદન થવું, કરવું, લાવવું, મેળવવું બધું અશક્ય છે, શક્ય જ નથી. એવું એ જ્ઞાન ઘન વસ્તુ છે, એવી વસ્તુ જ જ્ઞાન ઘન છે કે એમાં બીજું આવી શકતું નથી કે લાવી શકાતું નથી, એવી વસ્તુ સ્થિતિ છે. એ ત્યાંથી ઓળખાય છે કે આ વિશે આ જગ્યાએ થોડો ઊંડો ઉતરવા જેવો છે. જીવનું લક્ષણ ચેતના ઉપયોગમય પણ એમ કહ્યું. હવે મારે મને ઓળખવો છે એમ છે ને, વાસ્તવ બુદ્ધિની સમજણ એમ છે કે મારે મને ઓળખવો છે, એનાથી મેં મને ઓળખો નથી. હવે હું મને ઓળખું તો કઈ રીતે ઓળખું? કે ચેતના ઉપયોગમય લક્ષણથી હું ભિન્નપણે બીજા દ્રવ્યોથી જુદો ઓળખાઈ શકું અથવા અનુભવમાં આવી શકું. આ વિષય એવો છે કે જ્યાં સુધી જેમ છે એમ એ વિષય હસ્તગત ન થાય, હાંસલ ન થાય, ત્યાં સુધી એ જ જગ્યાએ એને વધારે બારીકાઈથી, ઝીણવટથી, સૂક્ષ્મતાથી ઊંડું ઉતરવું જોઈએ. સૂક્ષ્મથી ઘણું વિશેષ ભેદોથી ન જણાય તો કાંઈ નહીં, એનું પ્રયોજન નથી. ઘણા ભેદોથી ન જણાય તો એ કાંઈ જાણવાનું જીવને પ્રયોજન નથી. પણ એને ચેતના ઉપયોગથી પોતાને ભિન્ન જાણવો એ એના પ્રયોજનનો વિષય છે. તેથી આ પ્રયોજનનો પોઈન્ટ હોવાથી આ પોઈન્ટ ઉપર એને ઊંડું ઉતરવું જોઈએ. આ મુદ્દાની વાત છે. અનેક શાસ્ત્રોમાં એનો, દરેક શાસ્ત્રોમાં એનો સંકેત આવ્યા વિના રહેતો નથી. કેમ કે જે કોઈ, આ તો લખાણ તો બધા અનુભવી જીવના છે ને, એટલે જે કોઈ જીવોએ પોતાનો સ્વાનુભવ કર્યો એ બધાનો તમામનો પ્રકાર તો એક જ છે. કોઈને પ્રકારાંતર પણ એ સ્વાનુભૂતિ પ્રગતિ નથી. તેથી એક જ પ્રકારે બધાની વાત ભિન્ન ભિન્ન પોતપોતાની રચનામાં કોઈને કોઈ પ્રકારે આવ્યા વિના રહેતી. જીવનું વિશેષ લક્ષણ ચેતના ઉપયોગમય પણ છે એમ કે આવું એક જે આ વિશેષ લક્ષણ છે કે જેના દ્વારા જીવ ભિન્ન પડે છે. 246 ના ભાવાર્થમાં સમીચારમાં એ વાત લીધી છે, પ્રસંગ વિદ્યની વાત લીધી છે ને, બીજા આપણે પુસ્તક ઉપર ચર્ચા લીધી છે, એમાં લીધી છે જ્ઞાન ભેદને અભેદની ચર્ચા લીધી છે ને, એમથી એનું પ્રસિદ્ધ પણ છે. લક્ષણનો ભેદ શા માટે પાડ્યો? આત્માને જ્ઞાન લક્ષણથી ભિન્ન પાડી શકાય છે એમ કહ્યું. અને તો એવો ભેદ વિભાગ શા માટે કર્યો? અંદર અંદર ભેદ શા માટે પડ્યો? ભેદ દ્રવ્યનો કે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ માનત્વને લીધે. લક્ષણમાં પ્રસિદ્ધ પણ છે અને એથી દ્રવ્યનું પ્રસાદ્યમાન પણ પ્રગટ થાય છે. પ્રસિદ્ધથી તે પ્રસાદ્યમાન થતો હોવાથી આત્મા જ્ઞાન લક્ષણથી એને ઓળખાવવામાં આવે છે. અને ત્યાં એ વાત લીધી છે, જ્ઞાન પ્રસિદ્ધ છે, આ ઉપયોગ છે ને, જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. આ સ્વસંવેદનથી એને પ્રગટપણું છે અને સ્વસંવેદનથી એ જુદું પડે છે. જ્ઞાનથી રાગ જુદો એમ વિકલ્પ વિચારથી જ્ઞાનને રાગ જુદા પડતા નથી. પણ જ્ઞાનમાં રહેલું જે જ્ઞાનવેદન પણ એને જેને સ્વસંવેદન કહેવામાં આવે છે એનાથી પોતે ભિન્ન અનુભવમાં આવે છે. આ વિશે ઊંડો ઉતરવા જેવો છે. કઈ રીતે આમ છે? સ્વનું વેદન જ્ઞાનમાં નિરંતર છે એમ કહે છે, અને પરનું વેદન જ્ઞાનમાં ક્યારેય કોઈને થઈ શકે નહીં. કેમ કે ત્યાં પરનું વેદન થવાનો કોઈ અવકાશ નથી, એવી જ સ્થિતિ છે. એને એને બરાબર ધ્યાનથી જોવે તો અનુભવમાં આવે હું એવું એવું પરિસ્થિતિ છે. તો રાગને જ્ઞાન જ થઈ જાય. જો રાગનું વેદન જ્ઞાનમાં હોય તો રાગ ને જ્ઞાન એક થઈ જાય, ને એક થાય તો કદી જુદા પડે. સ્વરનું તો નથી પણ રાગનું નથી, પણ કોઈનું ત્યાં અવકાશ જ નથી. જ્ઞાન ઘન એવું જે આત્મતત્વ, એમાં બીજાનું વેદન થવાનો અવકાશ જ નથી. પણ ભ્રાંતિ એવી છે કે જો મને ભૂત દેખાય છે એના જેવી વાત છે. બીજો માણસ ફરક લાગ્યો હોય તો 50 માણસ બેઠા હોય તો એમ કે મને અહીંયા દેખાય છે, મને ભૂત દેખાય છે એમ કે. પણ અમે આટલા બધા બેઠા છીએ ને, કાંઈ છે નહીં ત્યાં તો ખાલી છે ને જગ્યા, તો કે ના મને દેખાય છે, એનો કોઈ રસ્તો ખરો? કોને અનુભવ થાય છે ને? બસ તો પછી અનુભવ નથી થતો એને, તો ભ્રાંતિ થાય છે. અને ભ્રાંતિ થાય છે એમાં એમ માને છે કે મને તો પરનું જ જ્ઞાન થયા કરે છે. આચાર્ય દેવ એમ કહે છે કે ભાઈ, અનાદિથી વર્તમાન કાળ સુધીના અનંત કાળમાં તને તારું જ જ્ઞાન થયું છે, અને પરનું જ્ઞાન કદી તને થયું નથી. પણ તે એ વાતને એ રીતે સ્વીકારી નથી, તે વાતને એ રીતે સ્વીકારી છે કે મને પરનું જ્ઞાન થઈ રહ્યું છે. બસ એને તો ભ્રાંતિ કહી છે, બીજું કઈ નથી. આ જ રીત છે, અને આ રીત છે એટલે આ રીતે વિચારની રીત નથી, એને પ્રયોગમાં લઈએ એટલે એ રીત જ છે, બીજું તો કોઈ વસ્તુ સ્થિતિ છે. એવી શૈલી બીજી છે આગમની પરમાગમની અંદર, કે જીવને વિચાર છોડીને પ્રયોગ ઉપર આ વિષયને હસ્તગત કરવા માટે આવવું જ પડે, ત્યાં તબક્કો જ પૂરો થઈ જાય છે. વિચારનો તબક્કો અહીંયા પૂરો થાય છે, એવો વિષય છે. રાગનું વેદન રાગમાં, અને જ્ઞાનનું વેદન જ્ઞાનમાં. રાગનું વેદન આકુલતામાં, અને જ્ઞાનનું વેદન જ્ઞાનની શાંતિમાં. આ તો અહીંથી તો પરમાર્થ ઉભો થાય છે. જુઓ ને, સોગાનીજીના જીવન ચરિત્રમાં વાંચ્યું કે નહીં, એમણે સોનગઢ આવીને ગુરુદેવના મુખેથી પહેલી આ વાત સાંભળી, જ્ઞાન અને રાગ જુદા છે. ગુજરાતીમાં સાંભળ્યું તું, એમ ન કહ્યું કે આ હિન્દી ભાષા મારી છે અને ગુજરાતીમાં હું નહીં સમજ્યો, ભાવ પકડી લીધો. ગુજરાતી સમજતા ત્યારે તો પૂરા હિન્દી ભાષી હતા, ગુજરાતી ભાઈઓના ગુજરાતી સમાજના પરિચયમાં નહોતા આવેલા. જ્ઞાન અને રાગ જુદા છે, એમાં છે એક જ ગુજરાતી શબ્દ છે, અને ગુજરાતી શબ્દ છે, બાકી જ્ઞાન જ્ઞાન છે, રાગ રાગ છે, અને એના બદલે ઓર કહેવાય, જ્ઞાન ઓર રાગ છે એના બદલે હે કહેવાય. મર્મ ખ્યાલમાં આવી ગયો કે જ્ઞાન અને રાગ જુદા, જ્ઞાન રાગ અને જુદા ત્રણ ઉપરથી બધું જ્ઞાન થઈ ગયું. લીધું છે કે નહીં? અહીંથી ઉપાડ છે. છે બહુ વિચારવા જેવો વિષય છે. આ રાગ વિદાય છે ને, મને રાગ થયો ને, મને રાગ થયો ને, એમ થાય મને રાગ થયો, મને ક્રોધ થયો, મને આવો ભાવ થયો, પણ મને જ્ઞાન થયું એવું તો ક્યાંય એ લાવતો નથી. થતું હોવા છતાં કોને ખબર પડી? મને રાગ થયો એમ ખબર કોને પડી? રાગ ને કે જ્ઞાન ને? તરફથી નક્કી કરશું. બરાબર છે, બુદ્ધિમાં તો બરાબર વાત આવે છે. એટલો વિષય છે, એટલું તરફથી નક્કી થાય એ ખરેખર નક્કી થયું નથી. નક્કી થવાનો વિષય સ્વભાવ હોવો જોઈએ, અથવા નક્કી થવાનું સાધન સ્વભાવ હોવો જોઈએ. નક્કી થવાનું સાધન તર્ક છે નહીં, એ સાધન નથી ખરેખર. એ તો તર્ક તો કોઈ વિશે સંભળવાનું તર્ક આવે ત્યારે ખરાશ થઈ જાય છે. બહુ આના ઉપર વિશેષ વાત લીધી છે, આ તો મુદ્દો છે ને, એટલે મહિમા કર્યો છે આ વિષયનો. જીવનું વિશેષ લક્ષણ ચેતના ઉપયોગમય પણ છે, અને અજીવનું વિશેષ લક્ષણ અચેતન છે. ત્યાં
લક્ષણ છે એની માંડી છે. હવે ઓલાનું કઈ ખાસ કામ છે નહી. ત્યાં જીવના સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી કોણ? ચેતના. ચેતના છે તે જીવના સ્વધર્મોમાં વ્યાપનારી છે. આગળ આવી ગયું છે સ્વધર્મ વ્યાપકત્વ એમ કરીને વાત કરી છે. ફૂટનોટમાં આવી ગયું છે સ્વધર્મ વ્યાપકત્વ. ચેતના ને સ્વધર્મ વ્યાપક પણ ગયું છે. જેથી ચૈતન્ય તે આત્માનું સ્વધર્મ વ્યાપકપણું છે, પોતાના ધર્મોમાં ફેલાવાપણું છે, તેથી ચેતના જ આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ ઓળખાય છે, શું કરવા એની છે. આ અંતરંગની અધ્યાત્મ વિદ્યાનો પ્રકરણ ચાલે છે. આ પ્રકરણ છે ને આત્માનું, એમાં અંતરંગની અધ્યાત્મ વિદ્યા કેવી રીતે સાધ્ય થાય એનો આ વિસ્તાર છે, એનું પ્રકરણ છે. ત્યાં જીવના સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી જીવના સ્વરૂપ પણ એ પ્રકાશથી, એ જીવનું સ્વરૂપ એમાં પ્રકાશમાન થાય છે. ચેતનામાં જીવનું આખું સ્વરૂપ પ્રકાશમાન થાય છે. એક ગુણ પ્રકાશે છે ચેતના કે નહીં? જીવનું આખું સ્વરૂપ એમાં પ્રકાશમાન થાય. જ્ઞાન તો કે ચેતના છે, એમાં જ્ઞાન ને દર્શન ને જુદા પાડવાનું તો પ્રયોજન છે. કેમ કે દર્શન મૂક્યું તો એના પકડાતો જ નથી, એટલે જ્ઞાનમાં ચેતના આવી ગઈ. એમ કોઈ જીવને જ્ઞાનોપયોગ દ્વારા અથવા ચૈતન્ય ઉપયોગ દ્વારા સ્વસ્વરૂપનું આત્મજ્ઞાન થાય, નિજ સ્વરૂપનું આત્મજ્ઞાન, નિજાત્મજ્ઞાન થાય, અને દર્શન ઉપયોગના ભેદને ન જાણતો હોય તો એનું જ્ઞાન સમ્યક મટીને મિથ્યા થતું નથી. જ્ઞાન સમ્યક જ રહે છે, કેમ કે ભેદનું પ્રયોજન નથી. ત્યાં સ્વધર્મમાં વ્યાપનારી હોવાથી જીવના સ્વરૂપને પ્રકાશથી, જીવના સ્વરૂપ ભાવે પ્રકાશથી અવિનાશીની છે. ચેતના કેવી છે? સ્વરૂપપણે પ્રકાશતી છે, અવિનાશીની છે, સળંગ અન્વય રૂપે રહેલી છે, ભગવતી છે એટલે પવિત્ર છે, એટલે રાગના મેલથી રહિત છે. રાગ છે ત્યારે પણ એમ કે છે. આ કઈ કેવલ જ્ઞાનીની વાત નથી ચાલતી, કોઈ પણ જીવદ્રવ્યની વાત ચાલે છે. કોઈ પણ જીવદ્રવ્યની વાત ચાલે છે. જીવના પવિત્ર સ્વભાવનું જ્ઞાન અહીંથી થાય છે, કેમ કે જે ચેતના છે એ તો રાગથી રહિત છે, અને રાગથી રહિત છે એટલે નિર્મળ છે, નિર્મળ છે એટલે પવિત્ર છે, એને અહીંયા ભગવતી કહેવામાં આવે છે. તીવ્ર રાગ અનંતાનું બંધીનો અવસ્થામાં એ વખતે રહેતો નથી. જ્યારે પોતાની ચેતનાને જોવે છે ત્યારે અનંતાનું બંધીનો રાગ એની અવસ્થામાં રહેતો નથી. એ સિવાયનો રહે છે કે જેને એ સ્વસ્વરૂપે ત્યારે એ જણાતો નથી. અનંતાનું મંદિરના રાગનું જ્ઞાન પણ ત્યારે જ થાય છે કે જ્યારે એની ઉપસ્થિતિ થતી નથી. એમ છે, બહુ પણ બીજું બધું સમજ્યા હોય એમાં તકલીફ પડે. હો, સમજણની તકલીફ પડે એવું છે. કોરી પાટી હોય તો વાંધો ન આવે. અવિનાશીની કેટલા તો એમને ભાવ આવ્યો છે. જીવ ચૈતન્ય ઉપયોગમય છે એ ચેતના ઉપર કેટલો વિશેષ વાત લીધી છે, કેટલા વિશેષણો લીધા છે, એનો મહિમા કરવા આવ્યો છે ત્યારે લીધા છે ને. એમ કે જીવના સ્વરૂપણે પ્રકાશથી સ્વધર્મોમાં વ્યાપનારી એટલે આખા જીવદ્રવ્યમાં વ્યાપનારી અનાદિ અનંત ભગવતી સંવેદનરૂપ ચેતના. ચેતના મતલબ સંવેદન લીધું, આ મુદ્દો છે. સંવેદન વગર ચેતના પકડાતી નથી. ચેતના એ વેદન નો વિષય છે, વિચાર નો વિષય નથી. ચેતના નો વિચાર કર્યા કરો, એનો વિચાર નો વિષય નથી. એ તો ખુદ પોતે જ વેદન નો વિષય છે. અને એ વેદન ગમ્ય થાય છે ત્યારે એનું સ્વરૂપ સમજાય છે, વિચાર ગમ્ય પણ એનું સ્વરૂપ સમજાતું નથી. એટલો એનો ભેદ છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં શાસ્ત્રમાં આ વિષય આવે છે ત્યારે કહેનાર અનુભવી જીવ સ્વસંવેદન સહિત પણ હોવાને લીધે એનો અનુભવ ત્યાં સ્વસંવેદનના કથમ રૂપે આવ્યા વિના રહેતો. એ તો ઘણી જગ્યાએ એ રીતે જોયું છે. જ્યાં જ્યાં આ વિષય ચાલ્યો છે ત્યાં એ બરાબર માર્ક કરેલું છે. સ્વસંવેદન રૂપ ચેતના આવડે તથા ચેતના પરિણામ લક્ષણ, ચેતના પરિણામ લક્ષણ દ્રવ પરિણતિ રૂપ ઉપયોગ વડે, એમ ગુણ પરિણતિ ન લીધી ત્યાં, ખાલી પર્યાય ન લીધી ત્યાં, એકલી પર્યાય ન લીધી ત્યાં નિરૂપણની ગંભીરતા થયા. દ્રવ પરિણતિ રૂપ ઉપયોગ વડે નિષ્પન્નપણું જેમાં ઉતરેલું પ્રતિભા છે, કેટલા શબ્દો લીધા છે સંસ્કૃત એનું બીજું છે. સંવિતિ રૂપતયા ચેતનયા તત્પરિણામ લક્ષણ દ્રવ્યવૃત્તિ રૂપેણ ઉપયોગેન ચ નિવૃત્તત્વમ અવતીર્ણમ. અવતીર્ણ શબ્દ લીધો છે, ઉતરેલું પ્રતિભા છે તે જીવ છે. આમ જીવને ઓળખાયો છે કે જેમાં દ્રવ્ય પરિણતિ રૂપ ચેતના પરિણામ લક્ષણ દ્રવ્ય પરિણતિ રૂપ ઉપયોગ વડે એમાં ઉતરેલું પ્રતિભા છે તેને જીવ કહેવામાં આવે છે. ઉદ્ધરથી લખી તમ આવો ચેતના લક્ષણ જીવ છે એમ અહીંયા કહેતા નથી. બહુ સારા વિષય પ્રવચન સારનો આ વિષય ઘણો સરસ છે વિશેષ.